તારીખ 14/3/1998 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 625
અને એની પાછળનો અભિપ્રાય પકડાય એમ એના અનેક પાસા છે એનું નામ એ સંબંધીની વિચારણા છે તો કૃપાળુદેવની આજ્ઞા છે કે એ જીવે વારંવાર વિચારવા ઘટે છે એ જે પ્રકારના પરિણામો થાય જે કલ્યાણથી વિપરીત હોય આત્મકલ્યાણથી વિપરીત જતા હોય એવા જે પરિણામો હોય એનો વારંવાર ઘણો વિચાર કરવો અને એ વિચાર કરવા પાછળનો હેતુ લક્ષ્ય એ પરિણામો મટાડવાનો છે એટલે મોટિવ લેવા એ પ્રવૃત્તિ છે પરિણામ જોવાની મોટિવિટી શું કે મારા જે આત્મકલ્યાણથી વિરુદ્ધ જનારા પરિણામો એને મારે મટાડવા છે માટે હું જોઉં છું એવા એવો એની પાછળ હેતુ રહેલો છે અને એ પ્રકારે માર્ગને અનુસર્યા વિના હવે શું પોતે કહે છે પોતાનો મત દર્શાવે છે કે આ પ્રકારે માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી એટલે આપણે જે ચર્ચાનો વ્યવહાર ગોઠવો છે એ આ આજ્ઞા અનુસાર છે આ એક જ્ઞાની પુરુષની મહાપુરુષની આજ્ઞા છે કે તારે તારા પરિણામ જોઈને વિચારીને દોષને ટાળવા રહ્યા તો એ આજ્ઞાને અનુસરીને રોજે રોજ જોવા વિચારવા અને એના ઉપર ચર્ચાની એરણ ઉપર એને તપાસવા કેમ કે કોઈ વખત કોઈ પડખા આપણને ન ખ્યાલમાં આવે આપણા વિચારથી કેટલીક વાતો આપણને ન સમજાય એવું બનવા જોગ છે અને બહુ ભાગ ભૂલનું નામ જ એ છે કે જે પોતાને ખ્યાલમાં ન આવે એનું નામ ભૂલ ખ્યાલમાં આવે તો સહેજે કાઢી નાખે માણસ કે 5 ને 2 હાથ જ થાય પણ 8 ગણે અને ખ્યાલ ન આવે એનું નામ ભૂલ સરવાળાને શું એટલે એને ચર્ચાને એરણ ઉપર લેવા જોઈએ બિઝનેસમાં પણ અમારે ત્યાં અત્યારે તો આ બધા પહેલાં આવી ગયા કેલ્ક્યુલેટર નહીંતર અમારે ત્યાં પદ્ધતિ હોય એક જણ બિલ બનાવે બીજો તપાસે ને પછી ગ્રાહકને આપે કેમ કે ભૂલ છે એ સંભવિત વસ્તુ છે ટુ એર ઇઝ હ્યુમન કોઈ પણ માણસને હોશિયારમાં હોશિયાર હોય તોય ભૂલ થઈ જાય ભૂલ ન થાય એવું માનતો હોય એની સમજણ બરાબર નથી ગમે એની ભૂલ થવાની શક્યતા છે માટે એને ચેક થવું જોઈએ એક પદ્ધતિ થઈ ગઈ એમ અહીંયા પણ અનેક પ્રકારે ભૂલ થવાની જે સંભવિતતા છે એને ટાળવા માટે આપણે એને ચર્ચાને એજન્ડા ઉપર લઈએ છીએ એને ઉપર લઈએ છીએ વાત છણાય છે ચર્ચામાં શું થાય છે વાત અનેક પડખાથી છણાય છે અને વાત છણાઈને પછી એ વાતનું તાત્પર્ય નીકળે છે અને એ કામની વસ્તુ છે ઉપયોગની વસ્તુ છે એટલે એ માર્ગને અનુસર્યા વિના આત્મકલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી એટલે થવાની નથી હવે એ કારણોની અંદર 3 પ્રકારના દોષ જીવના લીધા છે મળ વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના 3 દોષ છે બહુ સાદી ભાષામાં કહે છે શાસ્ત્રની પરિભાષામાં એમ કહેવાય કે મળ છે એ શ્રદ્ધાનો દોષ છે અજ્ઞાન છે એ જ્ઞાનનો દોષ છે અને વિક્ષેપ છે એ ચારિત્રનો દોષ છે જીવના દર્શન જ્ઞાન ચારિત્ર એ 3 મુખ્ય ગુણો છે અને એ 3 મુખ્ય ગુણોના પરિણમન ઉપર જીવના સદગતિ અને દુર્ગતિ કલ્યાણ અને અકલ્યાણનો આધાર રહેલો છે એટલે સંસાર અવસ્થામાં એ 3 મુખ્ય ગુણો ઊંધા પરિણમે છે ઉલટા પરિણમે છે વિપરીત પરિણમે છે અને મોક્ષ માર્ગમાં એ ત્રણેય ગુણો સવળા સમ્યક થઈને પરિણમે છે. પેલા અસમ્યક છે અને આ સમ્યક છે શાસ્ત્ર ભાષાએ. કૃપાળુદેવે સાવ સાદી ભાષામાં વાત લીધી કે મળ વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. મનુષ્યથીઓને તને મળ વિક્ષેપને અજ્ઞાન છે એમ નહીં, તિર્યંથીઓ ત્યારે છે એમ નહીં, અનાદિના આ ત્રણ દોષ ચાલ્યા જ આવે છે. શ્રદ્ધા પણ વિપરીત કામ કરે છે, જ્ઞાન પણ વિપરીત કામ કરે છે અને આચરણમાં પણ વિપરીતતા ચાલુ છે. એનો આપણે અર્થ કરશું. એક એક વાત તો ચર્ચા બરાબર લઈ લેશું, પણ આ જે ત્રણ અનાદિના દોષ છે જીવના, એ વિચારવા ઘટે છે. આગળ કહ્યું એમ વિચારતો એમ ચાલતો હતો, એમને પ્રશ્ન કર્યો પહેલા કે આચરણ ઉપર લોકોનું ધ્યાન વધારે છે અને આચરણના વિષયમાં મિસકોન્સેપ્ટ ઘણા છે, અને આ જગ્યાએ જીવ અનેક વાર ભૂલ કરી છે. આચરણ છે એ જીવના ચારિત્ર ગુણને પર્યાય છે, સ્વરૂપાચરણ એ જ આત્માનું આચરણ છે, અને એ સિવાયનું જે આચરણ છે એની અંદર બે ભેદ છે, એક શુભ અને એક અશુભ. આત્માના અંતર આચરણને થી જીવ અજાણ હોવાથી બે જ આચરણને ઓળખે છે, એક અશુભને અને એક શુભને. અશુભનો જીવ નિષેધ કરે છે અને શુભનો આદર કરે છે, આ સિવાય બીજી ખબર પડતી નથી. જગતના તમામ સંપ્રદાયોમાં ત્યાગી જોવામાં આવે છે, પછી એનો વેશ પોતપોતાના સંપ્રદાય અનુસાર હોય છે, પણ ત્યાગી જોવામાં આવે છે અને સંપ્રદાય આખો એને અનુસરે છે. અને આ સંપ્રદાયની રૂઢિથી કોઈ દિવસ આત્મકલ્યાણ થાય નહીં, નાનીનો માર્ગ જુદો છે. કેમ કે એ આચરણની અંદર કશાયની તીવ્રતાને બદલે મંદતા સિવાય બીજું કાંઈ હોતું નથી, અને દર્શનનું મૂળ હાજુ હોવાથી એ મંદતા પણ ટેમ્પરરી જ હોય છે, બહુ બધો તે ભાવ પૂરતી હોય છે. ભવાંતર થતાં એ મંદતા રહેવાની નથી. એક દરા દ્રષ્ટાંત લઈએ કે કોઈ જીવ ત્યાગી થાય છે વૈરાગથી, પછી એ વૈરાગ જ્ઞાન ગર્ભિત નહીં હોવાને કારણે દુઃખ ગર્ભિત હોય, માન ગર્ભિત હોય, લોભ ગર્ભિત હોય, અનેક પ્રકારના છે, પણ વૈરાગ બહાર તો લોકોને વૈરાગ જ દેખાય છે, અને વૈરાગ્યને લઈને ભોગોપભોગનો ત્યાગ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એનો ઉપદેશ પણ એ કરતા હોય છે, બીજાને પણ ત્યાગ લેવડાવે છે. માનો કે મંદ કશાય રહ્યો, આપણે દેવલોકમાં જાય બહુ બહુ તો ક્યાં જાય, મુનિદશા યોગ્ય આ ચાર પાયા હોય તો દેવલોકમાં જાય. પંચમાવ્રત સમિતિ ગુપ્તિ નિરતિચાર નિર્દોષ પાયા હોય. હવે અહીંયા અસંગ તત્વની દ્રષ્ટિ થઈ નથી. ખામી શું રહી છે? અસંગ તત્વની દ્રષ્ટિ થઈ નથી અને ત્યાં પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ દેવલોકમાં. ત્યાં સંયમ જ નથી, સંયમના પરિણામ પણ નથી કોઈ દેવોને, નાની હોય તોય નથી. મિથ્યા દ્રષ્ટિનો તો સવાલ જ નથી. નાનીને ચોથા ગુણસ્થાનથી બહાર નથી, ત્યાં સંયમના પરિણામ નથી. ત્યાં ત્યાં કોઈ ત્યાગી છે જ નહીં, દેવલોકમાં કોઈ ત્યાગી નથી. હવે જે અસંગ તત્વની દ્રષ્ટિ નથી રહી એટલો એનો અર્થ કે સંયોગ ઉપરની દ્રષ્ટિ રહી છે, બાહ્ય દ્રષ્ટિ રહી છે, અને એ દેવલોકનો જાગ જમાળ જોઈ લ્યો, એમાં લપેટ થઈ જવાનો, થઈ જવાનો ને થઈ જવાનો. પરિસ્થિતિ શું થશે કે દેવે એકેન્દ્રી ભયા, છઠાળામાં આવ્યો, દેવ થઈને પાછો એકેન્દ્રીમાં જશે. શું ફાયદો કર્યો કે પાછું અહીંયાથી નીકળવું મુશ્કેલ થાય એવું થાય. એટલે કામ તો કામની રીતે જ થાય ને બીજી રીતે કરવા જાય તો ન થાય, અને ઉલટાની મહેનત વધી જાય. તો કહે છે કે જીવના જે ત્રણ દોષ છે એમાં મળ એટલે મલિનતા, મળ એટલે શું? મલિનતા. તો શ્રદ્ધાના દોષને મલિનતા કેમ કીધી? આ એક પ્રશ્ન થાય, કેમ કે આવી વાતો સામાન્ય વિચારથી નથી પકડાતી, તત્વદૃષ્ટિથી અમુક વાતો પકડાય છે, એ સિવાય નથી પકડાતી. તો મલિનતા કેવી રીતે છે કે શાસ્ત્રનો વિષય, તત્વનો વિષય, આત્માનો વિષય તમે જ્ઞાનમાં ક્ષોભસમમાં બરાબર સમજો છો, છતાં પણ શ્રદ્ધાન મિથ્યા હોવાને કારણે, દર્શનનું બળવાનપણું હોવાને કારણે જ્ઞાન મલિન રહે છે. કેવું રહે છે? મતિ મલિનતા એને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? મતિ મલિનતા. હવે જ્ઞાને તો જાણ્યું છે તો બરાબર, ફેલ કેમ જાય છે? એક સિમ્પલ કેલ્ક્યુલેટર ભૂલ ન કરે એવડી મોટી ભૂલ દેખાડું. શું? સિમ્પલ કેલ્ક્યુલેટર 1+1=2, સાદું ગણિત છે ને? તો તમને એક મરણની ચિંતા કેટલી થાય કે આકાશ પાતાળ એક કરો એટલી થાય? કેટલી? જો મરણની ખબર પડે કે અરે તો હાર્ટ એટેક છે, હે હાર્ટ એટેક છે, કેટલી ચિંતા થાય? કોઈ પણ રીતે બીજો એટેક નહીં આવવો જોઈએ. એક આવી ગયો, આવી ગયો અચિંતો, હવે બીજો એટેક કોઈ રીતે નહીં આવી. સારું થયું બચી ગયા, હવે તો બીજો એટેક આવવો જ નહીં જોઈએ. એની બધી તૈયારીને પ્રિકોશન્સ લે કે ન લે, અભિપ્રાયમાં તો આકાશ પાતળ એક કરવાનો અભિપ્રાય છે કે નહીં કે છે? એક મરણ માટે જો તમારી એટલી અભિપ્રાયમાં તૈયારી છે તો અનંત મરણ માટે એથી અનંત ગણી તૈયારી સિમ્પલ કેલ્ક્યુલેટરમાં આવવી જોઈએ. તમારી બુદ્ધિ આઉટ ઓફ સિમ્પલ કેલ્ક્યુલેટર જાય છે, ભલે તમે ગમે એટલા બુદ્ધિવાળા પોતાને ગણતા હો, પણ આટલી કેલ્ક્યુલેશન ફેલ શું કરવા ગઈ? મતિ મલિનતા છે એ દર્શન મોહ આવરણ કરે છે, જ્ઞાનને મેલું કરે છે, અને સાદા ગણિતને પણ કામે લાગવા દેતું નથી, સાદા ગણિતને ફેલ કરે છે. ખરાબ ખરાબ દેખાતું નથી ને સારું સારું નથી દેખાતું. આત્માનું અહિત થાય છે એ ખરાબ છે, એ ખરાબ દેખાતું નથી, તો મતિ મલિન થઈ કે ન થઈ? આનું નામ મળ છે, આનું નામ મળ છે. અને સારું સારું દેખાતું નથી, આત્મકલ્યાણ સારું છે એ સારું નથી દેખાતું. આત્મકલ્યાણનો ઉપાય જ્ઞાની દર્શાવે છે પણ એ જીવને બેસતો નથી, એમાં એમ આગળ હાલતો નથી, સવળે રસ્તે આગળ હાલતો નથી ને ઊંધે રસ્તે આગળ હાલ્યો જાય છે. નાની એમ કહે છે કે તું ક્યાંય મારા પણ હું કરીશ નહીં. પ્રારબ્ધ યોગે જે સંયોગ મળ્યા હોય, કુટુંબ પરિવાર ઘર મકાન આબરૂ કે ચીજ વસ્તુ, ક્યાંય મારા પણ હું કરીશ નહીં. ઊંધો ચાલે છે. દીકરાને જોવે તો મારો દેખાય, એને વિકલ્પ ન કરવો પડે. શરીરને જાળવે છે, શું કરવા, મારું છે માટે. શરીરને સાચવે છે, શું કરવા, મારું છે માટે. મારા પણ કરવાની ના પાડી છે. ના પાડી હોય તો એ વાત સમજાય છે, બરાબર ના પાડી છે, પોતાના પરિણામ તો જાયલા રહેવાના નથી. આનું નામ મળ છે, જ્ઞાન મેલું છે, એટલે ઉલટું ચાલે છે. એ જ જ્ઞાન મિથ્યા અભિપ્રાયોને કારણે વિપરીત ચાલે છે, એને અજ્ઞાન કહીએ. અને વિક્ષેપ છે એ ડિસ્ટર્બન્સ છે, પરિણામની અંદર ક્ષોભ, બેચેની, ચંચળતા અને અણચિંતિવા અણધારેલા ખરાબ પરિણામો ઉત્પન્ન થવા, આ બધા વિક્ષેપો છે. અનેક પ્રકારના રાગ, દ્વેષ, એ બધા જે ઉત્પન્ન થઈ જાય છે એ જીવની શાંતિને અને વિક્ષેપ પહોંચાડે છે. શું કરે છે? જીવની જે શાંતિ છે એને ડિસ્ટર્બ કરે છે. ડિસ્ટર્બન્સીસ છે. જ્ઞાન દશામાં પણ જેટલી ચારિત્ર મોહની પરિણતિ છે એને ક્ષોભ કીધો છે. ક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ, વિક્ષેપ. અને સામ્ય ભાવની વ્યાખ્યા જેવી રીતે કરી છે, વિતરાગ ભાવરૂપ જે સામ્ય ભાવ છે એ જીવના મોહ ક્ષોભ રહિત વિહીન પરિણામ છે. પ્રવચન સારમાં એ વાત, મોહ ક્ષોભ રહી વિહીન પરિણામ છે તે સામ્ય ભાવ છે. અને એ મોક્ષ માર્ગમાં ધર્મ છે. સામ્ય ભાવ છે તે ખરેખર ધર્મ છે. ચારિત્રનું પ્રકરણ ચાલ્યું છે, એમાં એ બધી વાત છે. આ જીવના અનાદિના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થયે. હવે શું કહે છે? કેમ કે એ સિવાય બીજાના વચનમાં એ નિમિત્તત્વ નથી. ઓરેટરી હોય શકે, વક્તૃત્વ કળા હોય શકે, પણ એમાં નિમિત્તત્વ નથી કે જીવનું હિત થાય. જીવનું હિત થવામાં આમાં નિમિત્તપણું જ નથી. નિમિત્તની વાત એટલા માટે લેવામાં આવે છે કે સ્થૂળ વિષય છે, ઉપાદાનનો વિષય સૂક્ષ્મ છે. જેને નિમિત્તનો વિવેક નથી એટલે સ્થૂળ વિષયમાં વિવેક નથી, એને સૂક્ષ્મ એવા ઉપાદાનના વિષયમાં વિવેક હોય એ વાત વિચારવા જેવી પણ રહેતી નથી. કેમ કે મોટા અક્ષર વાંચી શકતો નથી, એની આંખ નાના અક્ષર વાંચે એ વાત કેવી રીતે વિચારી શકાય? કે ભાઈ આવડા અક્ષર તો દેખાતા નથી, ઝીણા અક્ષર બરાબર દેખાય છે, એ ખોટી વાત છે. એ બની જ શકે ને. એમ જેને નિમિત્તનો વિવેક નથી એને ઉપાદાનનો વિવેક તો હોય જ ન શકે. તો કહે છે કે જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ. એક તો એ વચનનો યોગ થવો એ પણ એક મોટો પુણ્ય યોગ છે. ત્યાર પછી તેનો યથાયોગ્ય વિચાર થવાથી. એકલા વચનની પ્રાપ્તિ જ્ઞાની પુરુષનું વચન છે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, તો શું આપણે એની ધૂન ચડાવવાની છે? તેનો યથાયોગ્ય વિચાર કરવાથી. મને નવાઈ લાગે છે ઘણી બધી ધૂન ચાલતી હોય ને, મને નવાઈ લાગે. આ ધૂનનો શું મતલબ છે, એનો શું પ્રયોજન છે, શું આનો અર્થ છે? આત્મભાવનામાં આવીને ભાવોને તો કેવળ જ્ઞાન સુધી પહોંચી જશો, પણ એનું રટણ કરવાથી તો કઈ આત્મભાવના નથી. બરાબર છે, પણ હવે શું આમાં ભૂલ ક્યાં થઈ કે તમે આત્મભાવનાને ભાવો એમ કે છે, એનું રટણ લ્યો ને, આ વાક્યનું નહીં, આ શબ્દનું નહીં. 833 પત્રમાં આત્મભાવનાનો છેલ્લો પેરેગ્રાફ છે, હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું, છે એક કેવળ અસંગ ચૈતન્ય તત્વ છું, એમ તમે આત્માને લક્ષમાં લઈને ભાવો, એનું નામ આત્મભાવના છે. એ સૂત્રનું રટણ કરો, એનું નામ આત્મભાવના ક્યાંથી આવી, કેવી રીતે આવી, સમજાવ, મને તો નથી સમજાણે. આત્મભાવના એ આત્મભાવના છે, આત્મભાવના શબ્દમાં તો આત્મભાવના નથી, આત્મભાવના છે એ આત્મભાવના છે. કેવી રીતે આવો, પણ એ વિષયમાં તો તમે પ્રવેશ જ નથી કરતા, એ વિષયમાં પ્રવેશ જ તો આત્મભાવનાથી શરૂ થાય ને. એમ કે હું જ્ઞાનમયી છું એમ ભાવવું તે આત્મભાવના છે, પણ આત્મભાવના શબ્દને રટવાથી કોઈ આત્મભાવના આવે એ કેવી રીતે આવે, એ તો ન જ આવે ને. જુઓ હું તમને કહું, આપણે બીજી વાત લઈએ, એમાં બહુ બહુ મોટી ભૂલ શું કે એક જડપણું આવી જાય છે, કાયદો જળ છે એના જેવી વાત થઈ ગયા. તો સાકર ગળી છે, 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 કેદી ગળપણ આવે, ગયો કેદી ગળપણ આવે, મને સમજાવો, કરો રટણ ચાલો, હે કેદી એનો સ્વાદ આવે, તો કયો સવાલ જ ઉભો નથી થતો. સાકર ખાવી પડશે તમારે, તો સાકરનો સ્વાદ લેવો હોય તો સાકર ખાવી પડશે. અને સાકર શબ્દથી તમારા જ્ઞાનમાં શબ્દનો જે શબ્દ તો વાચક છે, એના વાચ્ય સુધી જવું પડશે. વાચ્ય સુધી ગયા પછી તમે સાકરની ખાવાની પ્રવૃત્તિ કરી શકશો. હવે આત્મભાવનાનું વાચ્ય શું, એ કાંઈમાં આવતું નથી રટણમાં, તો વાચ્યમાં આવ્યા વિના ત્યાં સુધી પહોંચવું કેવી રીતે, એની ભાવના ઊભી કેવી રીતે થાય, એમાં એ આખા પેરેગ્રાફમાં કેટલી સરસ ભાવના લીધી છે. એવી રીતે આત્માને ભાવવાની વાત છે પ્રેક્ટિકલી, ઓલા શબ્દોનું રટણ કરવાની વાત ક્યાંય છે જ નહીં, વાત તો આખી જુદી જ છે. આખા પુસ્તકમાં દેખાડો મને ક્યાંય હોય, મેં તો જોયું નહીં આખા પુસ્તકમાં ક્યાંય નથી, આ ગ્રંથમાં તો નથી. પછી કોઈ મનગઢંત કર્યું હોય તો જુદી વાત છે, બાકી આ ગ્રંથમાં નથી, કૃપાળુદેવના શબ્દોમાં ક્યાંય એ વાત નથી. ભલે તમે કોઈ નિશાની આપી દો ચડ ઉતર કરવા માટે, એ એક જુદી વાત થઈ ગઈ. આમાં શું છે, બાળ જીવોને તમે ચડ ઉતર કરવા માટે નિશાની આપી દો, એ જુદી વાત થઈ ગઈ. તત્વ દ્રષ્ટિએ તો તત્વ દ્રષ્ટિની વાત સમજવી પડશે. શું વાંદરો તોફાન કરતો હોય તો એક નિશાની આપે ચડ ઉતર કર્યા કરે, તો બીજું નુકસાન ન કરે. એમ લોકોને પૂજા ભક્તિ કે મંત્રો કે માળા કે જાપ કે બીજે ત્રીજે ચડાવવાની વાત છે, એ શું કે બહુ ઇધર ઉધર તોફાની પરિણામ થતા હોય તો એને નિશાની આપવી પડે, ભાઈ અહીંયા ચડ ઉતર કરીને તું આગો પાછો તો ન જા.
હા
છસો ઉદેશમાં છે ને. ચાલો નથી. હવે માનો કે 9 વાત લખી છે ને, હે તો પહેલું તો સાધન ઉત્કૃષ્ટ હોય લેવું જોઈએ ને હાથમાં. તો એમાં તો સત્સમાગમ અને સત્શાસ્ત્રનું સેવન છે, તો પહેલું તો એ લેવું જોઈએ ને. હા, એ ગૌણ થઈ જાય ને ઓલું રટણ ચાલ્યા કરે કલાકો સુધી, ધૂન ચાલ્યા કરે, તો ક્યાં વાત રહે? શું મોટી વાત તો એ છે. ઠીક છે, એ તો કહ્યું ને કે ભાઈ નિશાની આપવાની વાત છે. પ્રભુ પૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે તેમાં જે ગ્રસ્થને લીલોતરીનો નિયમ નથી તે પોતાના હેતુ તેનો વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચડાવે. હં, આ બધી વાતો છે એ કૃપાળુ દેવનું ડાયરેક્ટ વચનો નથી, બીજા એ લખેલી વાત છે. એટલું થોડુંક આપણે લક્ષમાં રાખવાની ઉપદેશ નોંધ અને વ્યાખ્યાનુસાર આ બંને વિભાગ જે આ ગ્રંથની અંદર છે એ કૃપાળુદેવના વચનો સીધા નથી, મુખવાણી નથી એમની, બીજાએ સાંભળીને સંકલિત કરેલી છે અને એમાં ઘણીવાર ભૂલ થવાની સંભાવના છે. હવે પ્રભુને ફૂલ ચડાવે એવું જે લખ્યું છે વાંચતી વખતે પ્રશ્નચિહ્ન મેં કરેલું છે. મેં તો જેથી વાંચ્યું હશે તેથી અહીંયા પ્રશ્નચિહ્ન કરેલું છે. કેમ કે કૃપાળુદેવના મુખવાણીમાં શું છે? પુષ્પ પાખડી જ્યાં દુભાય જીનવરને ત્યાં નહીં આજ્ઞા. હવે એ નહીં પાછા એમ કે તું ફૂલ ચડાવ નો કે લખનારે લખી નાખ્યું છે. હવે એમાં પોતાનો અભિપ્રાય ભેળવી નાખ્યો. એટલે ઉપદેશ નોંધ અને વ્યાખ્યાન સારની અંદર ક્યાંક ક્યાંક વાત યોગ્ય અને યથાર્થ નથી લાગી, તત્વ વિરુદ્ધ પણ કોઈ કોઈ વાતો આવી છે. શું એટલે એ વિભાગને લગભગ અમે તો સ્વાધ્યાયમાં લેતા જ નથી, કેમ કે અમુક બાદ કરવું અમુક લેવું એનો કાંઈ અર્થ નથી. એમની જે મુખવાણી છે એમાં અખંડ મોક્ષ માર્ગ છે, 951 પત્રો છે એ એમની મુખવાણી છે, એમાં અખંડ મોક્ષ માર્ગ રહેલો છે. પછી આપણે એમાંથી લઈ લેવું, પછી એમની વાત સાંભળીને કોઈએ લખી યાદ રાખીને લખી કે અભિપ્રાય ફરીને લખી એટલા બધા ઉપયોગને લંબાવવાની આપણે કાંઈ જરૂર નથી. શું ઘણી જગ્યાએ એવું છે, આ જેમ પ્રશ્નચિહ્ન મૂક્યું છે એમ ઘણી જગ્યાએ છે, અનેક જગ્યાએ એ વાતો છે, પણ પડવા જેવું નથી અને ચર્ચામાં જવા જેવું નથી. આપણી પાસે એમના મુખવાણી છે, ઓરિજિનલ સીધા ડાયરેક્ટ વચનો છે અને એની અંદર અખંડ મોક્ષ માર્ગ રહ્યો છે. પકડો, આપણે જ્યારે પ્યોર માલ મળે છે તો એડલ્ટરેટેડ છે કે નથી એની માથાકૂટમાં જવાનો આપણે પરિશ્રમ કરવાની જરૂર શું છે? જ્યારે ગેરંટેડ વસ્તુ શુદ્ધ મળે જ છે આપણને, તો પછી ભેળસેળવાળી વસ્તુ છે કે નથી ને હોય તો આપણે શું કરવું, ન હોય તો શું કરવું, ને એટલું બધું આપણે વખત છે ખરો આપણી પાસે ને, યોગ્યતા છે ખરી આપણી પાસે? કીધું એ વાત મૂકી દેવાની, કોઈ વસ્તુ સંપૂર્ણ છે આપણી પાસે, એમાંથી કાઢી લેવાનું, ખેંચી લેવાનું, આપણું કામ એ છે.
વાપરી યુવાતીઓને તમે કારણ તો એમને એમ કહેવામાં આવે છે કે
એમાં શું છે, તમે ટ્રેડિશન ચાલી શ્વેતાંબરમાં ચાલી, અત્યારે દિગંબરમાં વિષપંથીમાં ચાલી છે, એક ફૂલ ચડાવતા પછી કેટલા ફૂલ ચડાવ્યા છે એ કોઈ સંખ્યાનું માપ નહીં. વિતરાગ દેવ ઉપર ફૂલ ચડાવવામાં તમને સારો ભાવ શું ગણ્યો, ચાલો મને એ સમજાવો. તમે વિતરાગ દેવની પ્રતિમા છે એના ઉપર ફૂલ મૂક્યું એમાં સારો ભાવ શું, મને કહો એમાં શું સારો ભાવ? તમે પ્રભુના પ્રભુમાં જે ગુણ છે એને જોવા માંગો છો કે ગુણને નો વિષય આખો પડતો મૂકીને કંઈક બીજું જ કરવા માંગો છો? એકચ્યુઅલી વિતરાગ દેવની સ્થાપના પાછળનો અભિપ્રાય જુદો છે. બહુ ઊંડી વાત છે. કેટલીક જ્ઞાનની પદ્ધતિ એવી છે, જ્ઞાન દેવાની પદ્ધતિ, જ્ઞાન લેવાની પદ્ધતિ જુદી છે. એમાં થિયરિટિકલ અને પ્રેક્ટિકલ બે સાઈડ છે જ્ઞાન લેવા દેવામાં. વાતોથી કેટલીક વાતથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને કેટલું જ્ઞાન એવું છે કે જે વાતોમાંથી પ્રાપ્ત થાય જ નહીં એનું શું કરવું? શું કેમ કે વાત છે કર્ણ ઇન્દ્રિયનો વિષય છે, વિચાર છે મનનો વિષય છે. હવે એક નાનો બાળક છે એને ગુલાબી રંગની ખબર નથી, એને ગમે એટલું ગુલ ઓળખાવો, ગુલાબને ગુલાબી રંગ હોય છે, ગુલાબને ગુલાબી રંગ હોય છે, ગુલાબને ગુલાબી રંગ હોય છે, આખી જિંદગી ગોખે તેને ગુલાબી રંગનું જ્ઞાન થાય કે ન થાય મને કહો, તો કોઈ દી ન થાય. પણ એક જ વખત એને ગુલાબનું ફૂલ દેખાડો કે જુઓ ભાઈ આ ગુલાબનું ફૂલ છે અને એનો રંગ છે એને ગુલાબી કહેવાય, એ જિંદગીભર નહીં ભૂલે. પ્રેક્ટિકલ નોલેજ છે. તો ત્યાં ગુલાબી રંગનું જ્ઞાન શબ્દોથી ન થાય, કેમ કે એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, કર્ણ ઇન્દ્રિયનો વિષય નથી. તો ચક્ષુ ઇન્દ્રિયનું જ્ઞાન ચક્ષુ ઇન્દ્રિયથી થવું જોઈએ, કર્ણ ઇન્દ્રિયથી નહીં. શું આત્મજ્ઞાન ઉપવાસ કરવાથી કોઈ દી ન થાય, અને ઉપવાસ કરવાથી કોઈ દી ગણિતનું પણ જ્ઞાન ન થાય. એકડો બગડો કે ગણિત સરવાળા બાદબાકી શીખવાય તો ઉપવાસ કરવાથી ન થાય, એમ ઉપવાસ કરવાથી આત્મજ્ઞાન પણ ન થાય. એ ગણિતનું જ્ઞાન ગણિતનો અભ્યાસ કરવાથી થાય, અને આત્મજ્ઞાન આત્મજ્ઞાનનો અભ્યાસ કરવાથી થાય, ઉપવાસ કરવાથી ન થાય. દરેક કામની પદ્ધતિ છે. હવે આત્મા જે વિષય છે એ અરૂપી પદાર્થ છે, એ અરૂપી પદાર્થ છે, એને તમે ભાષાથી ગમે એટલો સમજાવો પણ એની પ્રેક્ટિકલ સાઈડ વિના એનું જ્ઞાન થવું સંભવિત નથી. અને એટલા માટે જ્ઞાનીના માર્ગની યોજનામાં પહેલેથી જ પ્રેક્ટિકલ સાઈડ છે. ફ્રોમ ધી વેરી બિગિનિંગ પહેલું જ ફિલિંગ સ્ટેજમાં તમને લઈ આવે છે વેદના. પ્રેક્ટિસને છોડ્યા વગર જ્ઞાન પ્રાપ્તિનો એમનો માર્ગ જ નથી, પ્રેક્ટિકલ સાઈડ મુખ્ય છે એમાં. શું એ આત્માનું જ્ઞાન કરાવવાનો પ્રેક્ટિકલ સાઈડનો એક ઊંચામાં ઊંચો પ્રયોગ તે વિતરાગ દેવની સ્થાપનાનો પ્રતિમાનો છે, કે જેવો આત્મા છે એવા સંપૂર્ણ આત્મભાવોની અભિવ્યક્તિ કોઈ જગ્યાએ હોય તો તે વિતરાગ પ્રતિમામાં છે, સર્વજ્ઞ દેવની પ્રતિમામાં છે, એ સિવાય ક્યાંય નથી. અને એ ભાવ તમારે જોવા હોય, વિઝ્યુઅલાઇઝ કરવા હોય તો એ ભગવાનની પ્રતિમામાં જ મળે, બીજે ક્યાંય મળે એવું નથી. એની અંતર્મુખતા, એમની પરમ શાંતિ, એમની પરમ વિતરાગતા, એમનું સ્વસંવેદન, એમનું જે ધ્યાનસ્થ સ્વરૂપ સ્થિરતાની જે દશા, જેને આપણે એમ કહીએ ને કે અવિચલિત દશા, ધ્યાનની અવિચલિત સ્થિતિ, શું એ બધું એમની મુદ્રામાં પ્રદર્શિત થાય છે. એ દેખાડવા માટે એની સ્થાપના છે, ફૂલ ચડાવવા માટે નથી કાંઈ. અને એ જો તમે જુઓ તો એ તમારો ભાવ ઉત્કૃષ્ટ થવાનો છે. ફૂલ ચડાવવાથી કાંઈ નથી મળવાનું. આજે તમે ફૂલ ચડાવશો, કાલે તમે મીઠાઈ મૂકશો, થયું શું? આમાંથી વિકૃતિ શું આવી? કે અન્ય મતની અંદર ભગવાનને ભોગ ધરાવે છે 56 ભોગ. અને 56 ભોગ ધરાવ્યા પછી એમને નાગરવેલનું પાન પણ ધરાવવામાં આવે છે. ખાધા પછી પાન ખાવું જોઈએ કે નહીં? મુખવાસ જોઈએ કે નહીં ભગવાનને? હે, પચવું જોઈએ. કેમ કે આટલું બધું ભારે ભારે ખાય તો પચવું તો જોઈએ. તો પછી આથી ભલે શાસ્ત્રી છે ને, બહુ વ્યંગ કરેલો ને, કે સારું છે કે લોકો સિગરેટ આપતા નથી કે હું એવું ટોન્ટિંગ કરેલું. એની સભામાં 10,000 માણસો બેઠા હોય. બહુ ફેમસ છે આથે ભલે, મુંબઈની અંદર છે ને પાંડુરંગ શાસ્ત્રી, થાણામાં એમનો આશ્રમ છે. એ તત્વજ્ઞાની છે. કે જુઓ તો ખરા, તમે ઈશ્વરનું માનુષીકરણ કેટલું બધું કરી નાખ્યું છે. કે તમને ભોગ રૂચે છે એટલે તમે ત્યાં ભોગ ધરાવો છો. ત્યાં સુધી પહોંચ્યા કે પાન બીડા દેવા મીંડ્યા તમે. સારું છે, સિગરેટ નથી દેતા કે હું. એટલું બધું એમને ટોન્ટિંગ કરેલું. કહેવાનો મતલબ શું છે? કે આપણે સિગરેટનો ત્યાગ કરો પણ ત્યાં મૂકો એમ થાય? હું સિગરેટ પીવું છું, સિગરેટનો ત્યાગ કરો, ભગવાનની પાસે મૂકી દે. એને ન મૂકાય, અવિવેક છે એમ. કોઈ પણ પંચેન્દ્રિયના વિષયો જેનો વિતરાગ દેવને સહજ ત્યાગ વર્તે છે. સંપૂર્ણ ત્યાગ વિના સંપૂર્ણ જ્ઞાન હોય નહીં. અને સંપૂર્ણ જ્ઞાન પહેલા સંપૂર્ણ ત્યાગ થયો હોય તો જ એ ઉત્પન્ન થાય. 569 કૃપાળુદેવનું વચન છે. એવી જે સંપૂર્ણ ત્યાગની અવસ્થા, એને તમે કોઈ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય મૂકી દો, કે કર્ણેન્દ્રિયનો, કે ઘ્રાણેન્દ્રિયનો વિષય, ફૂલ ઘ્રાણેન્દ્રિયનો વિષય છે, ત્યાગ ક્યાંથી રહેશે? એ તો વિકૃતિ કરી, તમે ભગવાનની પ્રતિમાની વિકૃતિ થઈ જાય, તો અપરાધ થાય છે. એમાં ભાવ ક્યાંથી આવવાનો હતો? અજ્ઞાન ભાવે જે અપરાધ થાય છે એમાં તમને ભાવ ક્યાંથી આવવાનો હતો? કે અમને ભાવ આપે માટે મૂકીએ છીએ, સમજણો તેને વાત. પછી એમાંથી શૃંગાર ચાલ્યો, ક્યાં જઈને અટકશે? ભગવાન જ્ઞાને. પણ અન્ય મતમાં તો બધું થવા માંડ્યું, એવું અન્ય મતની લાઈન પકડાણી આખી થયું. તું શું કે એક જમાનાની અંદર વૈષ્ણવ સંપ્રદાયમાં જૈનો ઢસડાવા માંડ્યા, એટલે એને ખેંચવા માટે એક પગથી ઉતરીને અહીંયા પણ શૃંગાર કરવા માંડ્યો. કેમ કે ત્યાં તો શૃંગારના દર્શન થાય છે, હિંડોળાના દર્શન થાય છે, ફૂલડોલના દર્શન થાય છે, ફલાણાના દર્શન થાય છે. ભગવાનના દર્શન નથી થતા, ફૂલડોલના દર્શન થાય છે. એમ અહીંયા ભગવાનના દર્શન નથી થતા, આંગીના દર્શન થાય છે. આવ્યું કે ન આવ્યું? વસ્તુમાં મત થવાની. એનું કારણ શું છે કે તટસ્થ બુદ્ધિમાં વાત બેસે એવી છે જ નહીં. પક્ષપાતથી માણસ ગમે તે કહે, તટસ્થ વિચાર કરે દોષ નિર્દોષતાનો, તો આ વાત બેસે એવી છે જ નહીં. કેમ કે ભગવાન એટલે આપણા સંપૂર્ણ નિર્દોષ ભગવાન છે, એની પાસે દોષનું એક પણ ચિહ્ન ન આવવું જોઈએ. રાગનું, દ્વેષનું, મોહનું એક પણ ચિહ્ન. પેલા લોકો હથિયાર ધારી ભગવાનને બતાવે છે, ધનુષ, માણ, ગદા, પદ્મ, શંખ, ચક્ર, એ તો દ્વેષના ચિહ્નો છે બધા. કપડા રાગના ચિહ્નો છે, રાગના દ્વેષના ચિહ્નો. અન્ય મતી તો રાખે છે, આપણને ફેર હું પીડ્યો? આપણા ભગવાન તો સાવ નિર્દોષ છે. જે વસ્તુનો જેમણે અવગુણ ઉત્પન્ન થાય તે માટે તે નિમિત્તોનો ત્યાગ કર્યો, તે તો તે દોષના નિમિત્તો સહિત એમનું પ્રદર્શન કરવું એ એમનું બહુ મોટું અપમાન છે. ભાવ આવવાનો ક્યાંથી? બહુ મોટું અપમાન કરીએ છીએ આપણે વિતરાગ સરાગપણે બતાવીને. એટલે અમે દાખલો આપીએ છીએ કે આપણા કોઈ વડીલ હોય, પિતાશ્રી હોય, દાદા હોય, અને વ્યસનવાળા હોય, એ વ્યસન એમણે છોડી દીધું. ખરાબ વ્યસન સારું નથી એમ ખબર પડી ત્યારથી છોડી દીધું. હવે એમનો ફોટો આપણે લગાવવાનો આવ્યો, વારો આવ્યો, ધ્યાન પછી લગાડે છે કે ને. હવે બે દીકરા હોય, એક દીકરો સાદો સીધો સાદો એમનો છેલ્લો ફોટો લગાડે છે કે ભાઈ એમને કાંઈ વ્યસન નથી, અને બીજો છોકરો મારું બાજુમાં ટેબલ ઉપર દારૂને બોટલ ચિતરાવે તો શું દશા થાય, કયો ફોટો સારો લાગશે? એક વ્યસન છોડી દીધા પછીનો ફોટો છે ને એક વ્યસન છોડ્યો પછી દલીલ એમ કરે એ તો મારા પિતાશ્રીને આ વ્યસન હતું એ છોડી દીધું એ બતાવવા માટે અહીંયા બાટલી મૂકી છે. ખબર છે, બધી ખબર છે. આર્ગ્યુમેન્ટ આવે છે, આ વેગ આર્ગ્યુમેન્ટ છે. કેવી છે? ઇટ્સ અ વેગ આર્ગ્યુમેન્ટ, બીજું કાંઈ નથી. તત્વદ્રષ્ટિએ ભગવાનનું સ્વરૂપ સમજવું જોઈએ, અને એ તત્વદ્રષ્ટિ સ્વરૂપ સમજીને મને કેવી રીતે લાભ થાય, મારું આત્મકલ્યાણ કેવી રીતે થાય, એ રસ્તો પકડવો જોઈએ. કેમ કે એ બધા આત્મકલ્યાણના નિમિત્તો છે, એ કોઈ બીજા નિમિત્તો નથી. તો આત્મકલ્યાણ કેમ થાય એ દ્રષ્ટિકોણ તો એ જ અપનાવવો જોઈએ ને, એમ જ હોવો જોઈએ ને. બીજી રીતે કેમ હોવો જોઈએ કે ન જ હોવો જોઈએ? આમ વાત છે. આપણે તો શેમાંથી વાત ચાલી ગઈ કે તે જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થયે તેનો યથાયોગ્ય વિચાર થવાથી શું અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. આકાશમાં ઓમકારભાઈ હતા ને, એમની સાથે આ થોડી ચર્ચા ચાલી હતી. એક જ આર્ગ્યુમેન્ટ આપી એટલે તરત જ તો તરત કાન પકડી લીધો. વાત તમારી સાચી છે, મારે દલીલ નથી કરવી કે વાત તમારી સાચી છે, પણ અહીંયા આ ટ્રેડિશન થઈ ગઈ છે.